विभीषण પોતાના ભાઈને પરમહિત કહેવા માટે એક હિંમત કરી છે. ખોટા માણસ આગળ સાચી વાત કરવા માટે બહુ હિંમત રાખવી પડે, બહુ જ શક્તિ કેળવવી પડે, પછી એની અગાડી મોડું ખુલે. મોટા માણસ અગાડી મોડું ખોલવું એ સહેલું નથી, એમાં આ તો અહંકારી છે, સત્તાધીશ છે, ક્રોધી છે, છતાંય એક પરમહિતને માટે પણ વિભીષણે પોતાનું મોડું ખોલ્યું છે. અને કહે છે, મોટાભાઈ નાના મોડે મોટી વાત કરું છું, પણ એ અહિતને ટાળવા માટે આપણા કુળનું, આ રાક્ષસ વંશનું અહિત ન થાય એટલા માટે બોલી રહ્યો છું, અને તે પણ હું મારી અક્કલનું મારું ડાપણ નથી કરી રહ્યો, પણ બુદ્ધ પુરાણ શ્રુતિ સંમત જે બુદ્ધિશાળીઓ છે, ફરેલ માણસો, એમનું કહેલું, આપણા પુરાણોની જે અનુભવની વાતો છે એ કહી રહ્યો છું, અને એ પણ વેદ સંમત વાત છે. આ કઈ મારી કઈ મારા પોતાના મગજ મારા ખિસ્સાની વાત નથી કરતો, શ્રુતિ સંમત વાત. આજે બોલી રહ્યો છું એ વેદ શાસ્ત્રની સંમત પ્રમાણે હું કહી રહ્યો
છું.
અને આ પ્રમાણે જે નીતિ હોય, જેનામાં નૈતિકતા હોય, કે ભાઈ આ અમારી નીતિ છે, આ રાષ્ટ્રની આ નીતિ છે, રાજાની આ નીતિ છે, એમ એ નીતિ જે આપણી પરંપરાની છે, એ નીતિ વિભીષણે અહીંયા આગળ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, સીતા દેહુ રામ કહું, સીતાને સોંપી દો, અહિત ન હોય, આપણા કુળનું અહિત ન થાય એટલા માટે કહું છું. અને શ્રુતિ સંમત વાત કહી રહ્યો છે. આમ સાંભળતાની સાથે રાવણ એકદમ તડુક્યો હોય, ગુસ્સામાં આવ્યો હોય, અને એક ત્રાણ પાડી નાખે અને સામે પેલા માણસની સામે જે કે જે રીતે બોલાવે, જે રીતે બોલાતું હશે, બોલી બતાવે, બોલેલું બોલું તો હશે ને બધા, ક્યારેક ક્યારેક તો બોલાઈ ગયું છે ને. સુનક વિભીષણ ઉઠા, એકદમ એકદમ રિસાઈને ગુસ્સામાં આવીને, નાનું બાળક રિસાય અને પછી ગુસ્સામાં પગ પછાડે, પછી થાળી હોય તો થાળી, પાલો હોય તો ફેંકા ફેંક, એમ અહીંયા અગાડી ક્રોધ અને આવેશમાં આવી જઈને આ બાજુએ સાંભળતાની સાથે વિભીષણ રાવણ ક્રોધ અને રીતમાં આવી જઈને વિભીષણને કહે છે, દોષ ખલ, મને એમ લાગે તારું મોત હવે નજીક આવી ગયું દેખાય છે, એમને મારી ગાડી આ વાત કરું છું, તું નથી જાણતો મૂર્ખ છું, અને આજે વાત કરવાની તારી આટલી આટલી હિંમત, હવે તારું મોત તારા માથા ઉપર ભમી રહ્યું છે. વિભીષણ મહાભારતની અંદર આ વાત છે, પણ જુદી રીતે. અને અહીંયા આગળ પણ રાવણ કહે છે, મારો ટુકડો ખાઈને જીવી રહ્યો છું ને પાછો, મારા રોટલાથી પેટ ભરું છું, અને મારી સામે બોલવાની આ વાત. મહાભારતમાં આખું યુદ્ધ પતી ગયું, સોએ સો કૌરવો નાશ પામ્યા, અને સત્તા યુધિષ્ઠિરને મળ્યા પછીથી ધૃતરાષ્ટ્ર જેમ દુર્યોધનની સાથે રહેતો હતો, એમ યુધિષ્ઠિરની સાથે પાંડવોની સાથે રહેવા લાગ્યા. એટલે નાનો ભાઈ શું નામ? વિદુર. વિદુરે આવીને કહ્યું કે આટલી ઉંમર થઈ, આટલું બધું સહન કર્યું, છતાંય હજુ કૂતરાની માફક રોટલાના ટુકડા ખાવા માટે પડી રહ્યો છે. આ શબ્દો વિદુરે ધૃતરાષ્ટ્રને સંભળાયા. પાંડવોની સાથે તો ક્યારેય પણ નીતિ ધર્મ સામે રાખ્યા જ નથી, એને એક બાજુ ફેંકી દઈને આંખો નથી, દ્રષ્ટિ નથી, અને જે રીતે ગણો ત્યાં આંધળો માત્ર દુર્યોધનમાં જ બધું દેખાતું હતું. દુઃખી કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, અને આજે એના જ ટુકડા ખાવા માટે કૂતરાની માફક અપમાનિત થઈને ઘરમાં પડી રહ્યો છે. એમ બોલીને રાત્રે અંધારામાં છાનામાં ના વિદુર ધૃતરાષ્ટ્રને લઈ જાય. આ ટુકડા ખાવા પડી જવાનું નથી. એમ અહીંયા આગળ જુદી રીતે રાવણ અકળાઈને ગુસ્સામાં આવીને પોતાના સગા ભાઈને, સગો ભાઈ તો ઘરમાં ના ખાય, ક્યાં ખાય, તે છતાંય અહંકાર માણસને બોલવાનું ભાન ભૂલાવતું, અને એ અહંકારી માણસ પોતે શું બોલી રહ્યો છે ક્રોધને આવેશમાં એને પોતાને ખબર નથી. એટલે સગાભાઈને કહે છે કે મારા ટુકડા ખાઈને પેટ ભરવા વાળો તો, મારા ટુકડા ખાઈ મારો રોટલો ખાઈને સદાય જીવવા વાળો મારો આશ્રી, અને મારા ઘરમાં બેસીને મારા દુશ્મનનો પક્ષ લઈને બેઠો છું, અને એ તને ભાવે છે એના તરફ તો જઈને ઉભો રહ્યો છું. અરે દુષ્ટ, જો અને બોલ, મારા જેવો આ સૃષ્ટિમાં બીજો કોઈ છે ખરો? કોઈ કે જેને મારા બાહુબળથી મેને જીત્યો ના હોય, મેં એને હરાવ્યો ના હોય, એને પરાસ્ત કે પરાજિત ના કર્યો હોય, એવો કોણ છે બતાવો? સમસ્ત વિશ્વની અંદર મારા રાજમાં મારા ઘરમાં રહીને મારા દુશ્મનનો ઉપરાણી લઉં છું, એનો પક્ષ છેતું છું, એની સાથે પ્રેમ કરું છું. સ્વાભાવિક છે, જે માણસની જેવા ચશ્મા પહેર્યા હોય એવો સામે માણસ દેખાય. રાજકારણીઓને તો એ ખાતો હોય છે, બધાને ખવડાવતો, પોતે તો ખાય એટલે બીજાને ખાતા દેખતું હોય. એમ રાવણ પણ અહીંયા આગળ પોતે તો દુષ્ટ અને સઠ અને દુરાચારી તો છે જ, એટલે ભગવાનના ભક્ત વિભીષણ હોવા છતાંય રાવણને એની દ્રષ્ટિએ વિભીષણ દુષ્ટ સઠ લાગ્યો, અને કહી દીધું, સઠ ઉઠ નીકળ બહાર, મેલું જાય તેને જાતે ને જેને મળ, હવે તો આજ નીતિ છે તારા માટે, બીજી કોઈ નીતિ નહીં, તારા માટે તો આજ ઉપાય, અને પોતાની જાતને નીતિ ગણી લે. જા આવે તો તું જેનો જેનો બહુ પ્રશંસા કરું છું ને, જેની વાહ વાહ કરું છું, એને જઈને મળ. ઉઠ ઉભો થાય છે, છેલ્લે કહી દીધું, અને આવેશમાં આવે ને ત્યારે હું માણસ છું એમ ભૂલી જાય, પગથી લાત કોણ મારે? રાવણ ઋષિ કુળનો બ્રાહ્મણ વિદ્વાન શિવભક્ત રાજા નીતિને જાણવા વાળો, અને છતાંય આવેશમાં એક સંયમ ગુમાવી બેઠો, અને વિભીષણે તો નીતિની મર્યાદામાં રહીને વાત કરી, જ્યારે રાવણે બધી નીતિ મર્યાદાઓનો ઉલ્લંઘન કરીને ન બોલવાના શબ્દો બોલીને એક ભક્તને કેવા અપમાનિત થવું પડે છે પણ જોઈ લો. સત્તાની અંદર રાજકારણની અંદર ભક્તને હંમેશા અપમાનિત થવું જ પડે. વિદુર અપમાનિત થયા ભગવદ ભક્ત, પાંડવો અપમાનિત થયા ભગવાનને આશ્રિત રહ્યા, તો દુર્યોધનની પણ રાવણે એ દશા કરી, અપમાનિત અવસ્થા કરી, અને કહી દીધું, સર્થ મિલું જા જા એને મળ. આજ મારા જીવનની નીતિ છે, દરેકને પોતપોતાના સ્વભાવ પ્રમાણે પોતાની નીતિ હોય. રાવણની અહંકારની વૃત્તિએ રાવણે નહીં રાવણની અહંકારી વૃત્તિએ ભક્ત એવા વિભીષણને લાત મારી. ભર દરબારની અંદર સમાજ બધો બેઠો હોય, કોઈ ચાર તમાસ એક જ તમાસ તોડે તો બહુ છે કે ગાળ માંડી માણી દે મને બધાની વચ્ચે. તરત માણસનો અંદર એનો અંતરાત્મા એનું કોન્શિયસ અકળ્યું છે કે હું ખોટું કહેવાવાળો નહોતો, હું સાચી વાત લઈને આવ્યો હતો, અને છતાંય બધાની વચ્ચે મારું આ આત્મા એટલે અસ કહી તિન્ને ચરણ દુષ્ટ ન બોલવાના શબ્દો સંભળાવી અને બધાની વચ્ચે ભર દરબારમાં વિભીષણ જેવા ભક્તને લાત મારી. અને સમજી લેવાનું કે જ્યારે કોઈ પણ આવી રીતની પરિસ્થિતિમાં કોઈ સજ્જનને કોઈ શાંત સાણા પુરુષનું આવું અપમાન થાય ને, ત્યારે સમજાવવાનું કહે એનું આવી રહ્યું છે, પૂરું થઈ ગયું. હવે વિભીષણ ભગવાનના ભક્ત છે ને લાત મારી એટલે રાવણ હવે પતી ગયો. ભગવાને તો કહ્યું છે, તુલસીદાસજી પણ કહે છે, નિજ અપરાધ રિસાઈને કહું. ભગવાન પોતાના અપરાધથી ક્યારે ગુસ્સે થતા નથી, પણ ભક્તનો અપરાધ ભગવાન ક્યારે સહન કરી દેતા નથી. હવે એમ બને વિભીષણ શરણે તો જવાનો જ છે. સીતાજીની વાતને એક બાજુએ મૂકી દે કે ચલો સીતાજીને હું જતી કરીશ, પણ મારા ભક્ત વિભીષણને લાત મારનારો આ તો કાલે તો અનેક ભક્તોને લાતો ખાવી પડશે આવી. એટલે ભગવાન સ્વયં વિભીષણના પક્ષને લઈને પણ હવે તો લંકા ઉપર ચઢાઈ કરવા માટે અને યુદ્ધ કરવા માટે આવવું જ પડે. જે આ અવદશા ભર દરબારની અંદર એક ભક્ત ની થાય તો ભગવાન કેમ સહન કરી દે. વિચાર કરો, હિતની વાત કહેવામાં આટલું બધું કૂતરાની માફક ટુકડા ખાવા વાળો એમ સાંભળવું પડ્યું, ભર દરબારની અંદર લાત ખાવી પડી આટલું બધું ઘોર અપમાન કર્યું, પણ વિભીષણને એમ છે કે મારું કુળ મારો નિશાચર વંશ બચે છે, એટલે પરમ હિતની વાત લઈને પોતાના પિતા ઋષિ પુલસ્તની વાત જે સમાચાર મને મળ્યા હતા એ કહેવા માટે આવ્યો છું, બીજી મારી અક્કલનો એ દાપણ નથી કરતો. પણ છતાંય લાત મારીને મારી છતાંય પણ પગ પકડ્યો. વારંવાર વિભીષણે રાવણના પગ પકડ્યા, અનુજગા હે પગ બાર અહીં બાર, અનેક વાર માથું મૂકીને ગડગડા થઈને ગીડગડાવીને હું તમને સાચું કહેવા માટે આવ્યો છું, મારે મારા ખાનદાનને મારા કુળ નિશાચર વંશને મારે રક્ષા કરવાની, જેટલું બધું આ સહન કરી રહ્યો છું બધું જ સહન કરતા ચાણક્ય જેમ રાષ્ટ્ર બચે છે, પણ નંદ રાજાએ જે અપમાન કર્યા અને જે ચાણક્યને ઢસેડીને બહાર કાઢ્યો ફેંકી દીધું, કેમ કે રાષ્ટ્રના હિતને માટે. આટલો મોટો દેશ અને એનું હિત જેના હૃદયમાં વસેલું હતું, એમ વિભીષણના હૃદયની અંદર પણ આખા કુળનું હિત વસેલું હતું. આ બધા અપમાન સહન કર્યા પછી પણ પોતાના ભાઈના પગ પકડીને આજીજી કરે કાલાવાલા કરે વારંવાર કે ભગવાન શિવ પણ રામ કથા કહેતા કહેતા એક ભાવમાં આવી જાય. ઉમા ઉમા સાંભળ, સાધુતા કેવી હોય, સંતના લક્ષણ સંતનો સ્વભાવ કેવો હોય. ઉમા સંત કર યહી બડાઈ, ભલે પેલાએ લાત મારીને પોતાની જાતને સર્વોપરિતા સ્થાપવા માટે ઈચ્છી હોય અને વિભીષણને અપમાનિત કર્યો હોય છતાંય પગ પકડ્યા હોય તો મોટાઈ કોની થઈ. લાત મારનાર મોટો સમાજમાં થયો કે વિભીષણ. બસ તો ભગવાન શિવ કથા કહેતા કહેતા ઉમાને કહે છે, ઉમા આટલું બધું અપમાન થયું છતાંય એક સાધુ સ્વભાવે વિભીષણ મહાન છે, અપમાન સહન કરીને પણ કુલહિત પરમ હિત રક્ષવા માટે સામે ચાલીને અપમાનને આમંત્ર્યા છે. અપમાન આવતું તો ભલે આવે, પણ આટલું નુકસાન નહીં થવા દઉં, આટલો વિનાશ નહીં થવા દઉં, એવી ભાવના જેના હૃદયમાં છે. એટલા માટે ભગવાન શિવે કહ્યું, કુમાર જો વિભીષણ જેવો સાધુ પુરુષ છે અને સાધુની આમાં જ મોટાઈ, આમાં જ એની શોભા છે, ગમે એટલો સામે માણસ કોઈ પણ પરિસ્થિતિમાં આવ્યો હોય, ગુનામાં હોય, અપરાધમાં હોય, છતાંય આપણું અહિત ને અપમાન કર્યું હોય, છતાંય પોતે ધીર ગંભીર રહે, વિનમ્ર રહે, ઈહ બળાઈ, આ જ એની મોટાઈ છે. ગમે એટલું અપમાન અને ગમે એટલું નુકસાન કરી દે છે તો પણ એ પદ પોતે એને એનું ભલું જ કરે. એક વ્યક્તિને આપણે જોયેલી છે, અનુભવેલી છે કે એને એના ઘરનું તમે નુકસાન કરી આવ્યા હો, અઠવાડિયા પહેલા, બે દિવસ પહેલા એને 25 ગાળો ભાડી આવ્યા હો, પણ આજે સવારે એની પાસે જાઓ અને એની સલાહ લો ત્યારે એને એનું સહેજ પણ નુકસાન ન થાય અને એનું ભલું થાય એવી સલાહ આપનાર વ્યક્તિને આપું. એનું ભયંકર નુકસાન કરી આવ્યા હોય, ગાળો ભાડી આવ્યો હોય, છતાં એ જયારે સલાહ લેવા આવે ને ત્યારે સંપૂર્ણ સાચી સલાહ. આનું નામ સાધુ. મંદ કરત જો કરઈ ભલાઈ, એનું અહિત થઈ ગયું, એનું અપમાન કર્યું, ગાળો ભાડ્યો હોય, છતાંય એ જયારે સલાહ લેવા આવે ને ત્યારે સાચી જ આપે કે આને લાગ આવી ગયો છે, એને અવરે રસ્તે ચડાવી દો, ભલે નુકસાન થતું. ભીષ્મ પિતામાં ગાંધાર ઉપર ગયા અને ગાંધાર નરેશે એની દીકરીના લગ્ન સ્વયંવર ગોઠવ્યો હતો. અનેક રાજાઓ આવ્યા, ભીષ્મ ગાંધારીને લઈને આવ્યા, સ્વયંવર એક બાજુ મુકાઈ દીધો, આની સાથે જ લગ્ન કરવા પડે. ગાંધાર નરેશ ગાંધારીના પિતાએ જોયું, આંધરા જોડે મારી દીકરીના લગ્ન, એનો ભાઈ શકુની પણ કે આની જોડે તો નાશ થવા જોઈએ, પણ ભીષ્મની તાકાત અગાડી તો એનું ચાલે એમ હતું નહીં, લગ્ન થઈ ગયા. પછી શકુનીએ વિચાર કર્યો કે આનું વેર હું લઉં, આનું વેર પૂરેપૂરું લઈશ, એના વંશને નહીં રહેવા દઉં, એમ વિચારીને ગાંધારીની જોડે જોડે એ ભલે ધૃતરાષ્ટ્રનો સાળો હતો અને ગાંધારીના પુત્રોનો મામો હતો, પણ યુદ્ધ છેડ્યું, બધા અટકચાળા કયા, બધી જ રત્નો છળકપટ. કોણે કહ્યું? શકુનીએ. યુદ્ધ લડાડ્યું અને છેલ્લે છેલ્લે જ્યારે મર્યો ને રણ મેદાનમાં, તો કે હા મારે જે કરવું હતું ને એ કરીને હવે હું જઉં છું, કોઈ બચવાનો નથી ધૃતરાષ્ટ્રનો. કેમ? કે મારી બહેન સાથે આ અનુચિત કરી. એક દુષ્ટ માણસ એનું અપમાન સહન ના થાય અને આટલું મોટું કામ, આટલું બધું વિનાશ નોતરે, 1800ની સેનાનો નાશ કર્યો, એક જે પેટનો બાળ્યો, અહિયાનો બાળ્યો, ગામ બાળે, એ આ શકુની. પણ અહીંયા અગાડી તો ભક્ત છે, એટલે આવા પણ હોય છે કે એનું સહેજ અપમાન કે સહેજ નુકસાન કરે ને એના બદલામાં એને કેટલું મોટું સંહાર કરાયો. અહીંયા વિભીષણ ભગવાનનો ભક્ત છે. મંદ કરત તો કરાય, જેને ખોટું કર્યું એનો એનો એનું એનો વંશ ખોદી નાખવું એવું નહીં, પણ સામે ભલે એને ગમે એટલું ભૂલ કરી, મારું અપમાન કર્યું, મને દુઃખી કર્યો, છતાં મારે એનું ભલું કરવું છે, મારે મારા કુળનો બચાવ કરવો છે, અને એટલું બધું સહન કરીને સાચી વાત કહેવા માટે વિભીષણ રાવણની પાસે ગયા. આટલું ઓછું લાગે છે જે વિભીષણને, છતાં વિભીષણજી કહે છે કે તમે મારા બાપ છો, તો પીતું શરીર ભલે મને લાત મારી, મને લાત મારી તો ભલે એ સહન કરી લઈશ, મારામાં સહન કરવાની શક્તિ આપે ભક્ત છે. માટે આટલા રાજસભાની અંદર થયેલા અપમાનને લાતને પણ ગળી જવા માટે તૈયાર છે. તું મપી તો સારી ભલે હું મહિમા અપમાનને ગળી જવું એ બહુ અઘરું થયેલું નથી. પણ વિભીષણ અપમાનને ગળી ગયા. જો જીવન જીવતા રામાયણ શીખવાડે છે અને સુંદરકાંડ આ અપમાનને ગળતા શીખવાડે છે માટે, અને એનાથી જીવન સુંદર ને સારું થવાનું છે માટે આ સુંદરકાંડ છે. એક એક સમજી રાખજો આ સુંદરકાંડ એનું નામ કેમ છે. સુંદર સાથી આટલા, બાકી શકુની જેવા થઈ શકાતું હતું, પણ અહીંયા આગળ વિભીષણ સાચી સલાહ આપી, સાચી વાત કરી, પગ પકડીને કહ્યું મંદ કરતો તમે ભલે મારું આટલું ગમે તેવું અહિત કર્યું છે, છતાંય પગ પકડીને કહું છું હજુ વિચારી લો. તમે બાપ સમાન છો, ભલે મને માર્યો, અંતિમ સત્ય જેમ ચાર જણા ઉપાડીને જાય અને અંતિમ સત્ય શું બોલાતું હોય, રામ બોલો ભાઈ રામ, એમ રાવણ ને અંતિમ સત્ય કહી દીધું વિભીષણે કે રામ ભજે હિત હોય તમારે, બસ રામને ભજવામાં જ તમારું કલ્યાણ છે. ભલે જીતે જીતા તો ના બોલ્યો હોય, પણ પેલા ચાર જણા ઉઠાવી જતા ને પાછળ જતા ડાઘુઓ રામ નામ બોલતા હોય, રામ નામ સત્ય હે ના મારા, ભલે તમારા રોટલા ખાધા છે, તમે મારા માલિક છો. અને જેમ કૂતરું જે ઘરના રોટલા ખાય ને એ ઘરને સાચવે, તમે મને રોટલા ખાનાર તરીકે, ટુકડા ખાનાર તરીકે કહો તો પણ મારી ફરજ છે મારા વંશને સૌનું રક્ષા કરવી. એટલા માટે નાથ તમારા પરમ હિત રામ ભજ, રામ ભજવામાં જ તમારું હિત છે, કારણ તમારો ટુકડો ખાધો છે. એટલા માટે આ વાત કહેવા માટે આવ્યો છું હક. ભલે કૂતરાને મારો ખાડી મૂકન ફરી એને બોલાવો, શબ્દ બોલતાની સાથે તરત આંખમાં આનંદ છે, પૂછડી હલાવતું પાછું આવતું છે. ભલે હું ગમે તે છું, પણ આ કુળ માટે તો હું કુળના રક્ષક તરીકે કૂતરો છું. બસ કહ્યું કે નીકળેથી એમ ધક્કો મારી લાત મારી જ્યાં કાઢે ને, એટલે પછી હવે શા માટે પરમ હિત કહેવાનું તે વાત કહીને ઘર છોડી જરૂર છે. સચિવ સંગ લે આમ પોતાના મંત્રીને પોતાના પોતાની સાથેના પોતાના નોકરને લઈ અને ત્યાંથી નીકળી ગયા રાવણના દરબારમાંથી, એના ઘરમાંથી. ભગવાને આ બધી રચના કરીને કે આ દુરાચારીના ઘરમાંથી મારા ભક્તનો પગ બહાર કાઢી નાખ. ના રહેવા દે ભગવાન, પણ કે આવાની અંદર ક્યાં પડી રહ્યું. વિદુરે શું કર્યું, યમુનાના કિનારે ઝૂંપડી બાંધીને રહે. જેમ વિદુર રાજમાંથી છોડીને બહાર નીકળી, કારણ એમને અપમાન થતા હતા, અહીંયા વિભીષણના પણ અપમાન થયા, એટલે વિભીષણ પણ હવે આ ઘરમાં રહેવાય નહીં, કે જ્યાં કુબુદ્ધિ દુર્બુદ્ધિ હોય ત્યાં રહીને કરવાનું છે. અને નીકળતા નીકળતા બધાને સંભળાવતા કહેતા ગયા વિભીષણ, અચલ સત્ય જેને કહેવાય, સત્ય સ્વરૂપમાં ચલમ કરુણા નિધાનમ મહારાજ જે કહે છે, એમ અહીંયા આગળ વિભીષણ કહે છે રામ સત્ય સંકલ્પ. રામ એક જ માત્ર આ જીવનનો સત્ય સાચો સંકલ્પ છે, અને પ્રભુ છે, ભગવાન છે, સર્વસ્વ છે. આટલું બધું કહેવા છતાંય નથી માન્યું તો એનું પરિણામ પણ સાંભળી લે. આટલું બધું પરમ હિત કહ્યું છે છતાંય માન્યું નથી તો હવે સાંભળી લેવું તો જઉં છું. સભા કાલ બસોરી, આ તારી આખી સભા કાળ વશ બસ મૃત્યુના મોઢા તરફ જઈ રહી છે, એને કોઈ બચાવી શકો જાણે કહે તો લાક્ષાગૃહ બળવાનું જ છે, તો એમાં ઉભું રહેવાય ખરું. એનો કોઈ રસ્તો અંદર થી પાંડવો જેમ કાઢી જ લીધો એમ કે બસ હવે હું પણ આ તારી લંકા એક વાર તો બળી છે પણ હવે સંપૂર્ણ નાશ થવાનો છે એટલે મેં રઘુવીર શરણ હવે અહીંયા બળતાની અંદર ક્યાં પડ્યા રહેવું, ચલો વેરા નીકળી જાઓ, જેને ન બળવાના તો બળવાના જ છે એટલે મેં રઘુવીર શરણ અબ જાઓ. પછીથી મારા ગયા પછીથી આ જે કંઈ થાય તો મારી ઉપર શેઠ પણ ઉપાલમ આપશો નહીં, મારી પર આરોપ મૂકશો નહીં, દોષ મને ના દેશો. હું તો તમને જાગૃત કરીને ઢંઢોળીને સમજાવીને ખૂબ ભારપૂર્વક નીતિવાળી હિતની વાત કહીને જઈ રહ્યો છું, પછી મને દોષ દેશો નહીં. આ પરિણામ આવે કેમ સભા કાલ અંતિમ સત્ય કહી દીધું, ઉપરવાળી ગયો છું.